તારીખ 7/11/1993 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 141
જીવને સર્વસન્મુક્તાના પુરુષાર્થમાં દ્રઢ સંસ્કાર પડે છે અને પોતાના સ્વરૂપની સ્વભાવને ધોવું પડે છે. ધોવું પડે છે એટલે ધ્યાન બીજે જતું નથી, પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિ વાળા પરિણામ છે. અન્ય સર્વથી ઉદાસીનતા આવી જાય છે. આવી ધૂન લાગે ત્યારે સ્વરૂપ પ્રગટ થયા વિના એની ગેરંટી છે. અનુભવી પુરુષોની જ્ઞાનીઓની એ ગેરંટી છે. આ દશામાં આવે અને જીવને અનુભવ ન થાય, કેમ કે એના પરિણામો પર તરફ વળતા નથી. હવે આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ આ બોલમાં એમ કહે છે, 304 વાંચ્યો ને એમાં એને બહાર આવવું ગૂઠે નહીં, એ રસમાંથી છૂટવું ગમે નહીં. રસ અને રસ તો જીવને રુચિના વિષયમાં જ આવે છે. અને જ્યાં જ્યાં પોતાના પરમાત્મા દેવની જ્યાં રુચિ થઈ, અનન્ય રુચિ થઈ, ત્યાં બહાર આવવું કેવી રીતે ગમે? પરમ સ્વરૂપની રુચિ છે, એનાથી ઉત્કૃષ્ટ જગતમાં કોઈ નથી, એની રુચિથી બહાર આવવું કેમ ગમે? આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલા પ્રસંગોમાં જે કાર્ય કરવા પડે તે બોજારૂપ લાગે છે. ઉદય ભાવ બોજારૂપ લાગે છે એમ કેવું છે. શું કાર્ય તો કાર્ય છે, પણ ઉદય ભાવ છે એનો બોજો લાગે છે, કેમ કે એમાં ઉપાધિ છે. ઉપાધિ હોય એનો બોજો લાગવો જોઈએ, અથવા એક આફત જેવા પરિણામ લાગે છે તો પછી સામે ચાલીને ઉદય કાર્યોમાં જોડાય કે ઉજે એવું બનતું નથી. આત્માર્થી ન પડે તો જ્ઞાની નો તો સવાલ જ નથી રહેતો. જોકે આત્માની રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે, પરંતુ વિકલ્પ ઉપર ભજન નથી એટલે વિકલ્પનું જોર નથી. પરંતુ આ હું એમ પોતાના સ્વરૂપ ઉપર એમ લાગે છે તે પ્રકારે સ્વભાવ ઉપર ગોલનનું જોર છે. ગોલનમાં સ્થૂળ વિકલ્પો રહેતા નથી, વિકલ્પો સૂક્ષ્મ થઈ જાય છે. અને જોરથી એટલે વેગપૂર્વક ગોલનમાં સ્વ વિષય એટલે આત્મ સ્વભાવ ઘૂંટાવા લાગે છે તીવ્ર રસથી. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું એમ થઈ જતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી. વિકલ્પ ઉત્પન્ન નહીં થવાનું શું કારણ? કે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં એવી ભીંસ આવે છે કે આ હું એટલે એકાકાર પરિણામ થાય છે, અને એકાકાર પરિણામ થતા એ નિર્વિકલ્પ થઈ જાય છે. વિકલ્પો છૂટી જાય છે, નિર્વિકલ્પ થાય છે એટલે વિકલ્પો છૂટી જાય છે, અથવા વિકલ્પ ઉત્પન્ન થતા બંધ થઈ જાય છે. હા, એટલો હજી સૂક્ષ્મ વિકલ્પ છે, પણ એ વિકલ્પ પણ સ્વભાવ ઉપરના જોરને લઈને, નિર્વિકલ્પ સ્વરૂપ ઉપરના ભીંસને લઈને એ વિકલ્પ પણ ઉત્પન્ન થતો બંધ થઈ જાય. તદરૂપ પરિણામ, તદાકાર પરિણામ થઈ જતા સ્પષ્ટીકરણ આપ્યું છે. જો અહીં આ હું એવો વિચાર માત્ર નથી, પરંતુ એમ લાગે છે કે આ વિચાર છે, એક થોટ છે, અને લાગવું છે ટુ ફીલ, ફીલિંગ છે. અહીંયા ફીલ ફીલ થાય છે, માત્ર વિચાર આવે છે એમ નથી. બે પરિણામમાં અંતર છે. એમ લાગવું એટલે અસર થવી, અસર થવી અને અસર વધી જવી, શું આ એક પ્રક્રિયા ત્યાં ઉત્પન્ન થાય છે. જ્યાં પોતાપણું ન હોય ત્યાં મમત્વ ન હોય, અને ત્યાં લાગવું કે અસર થતી નથી. વાંચે છે ને, મૃત્યુ નોંધ માણસ વાંચે છે. અસર ક્યાં થાય? જ્યાં મમત્વ હોય ત્યાં અસર થાય. સમાચાર તો સમાચાર છે, તે સૌ કોઈને અનુભવ ગોચર છે. અહીં નિજમાં નિજ બુદ્ધિ થતા દ્રવ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. દ્રવ સ્વભાવ ફર્સ્ટ પર્સન પોતા રૂપે લાગે છે. વિચારમાં થર્ડ પર્સન છે, અને લાગવામાં ફર્સ્ટ પર્સન થાય છે. અહીં માત્ર સામાન્ય લાગવું નથી, પરંતુ તેનું જોર વધતા તદરૂપ સ્વીકાર સ્વાકારે પરિણમન થઈ જાય છે. તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. એ સ્વાકાર પરિણામ નિર્વિકલ્પ સ્વ છે, એ આકારે પરિણમન થતા ત્યાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે તેમ કહેવાય છે. એમ કહેવાય છે કે અંદરમાં ઉતરી જાય છે. આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા ઉત્પન્ન થતા થયા પહેલા તેના કારણરૂપ સ્વસન્મુખ મતિશ્રુત જ્ઞાનની દશા અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોરવાળું પરિણમન થતાં આ ત્રણ ફેક્ટર મુખ્ય છે. સર્વ સન્મુખનું મતિશ્રુતનું પરિણમન, તેની સાથે સ્વભાવની અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોર, એ પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવ્યાકાર ભાવે પરિણમાવી સર્વગુણાંશ તે સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે. આ ત્રણ મુખ્ય ગુણો બીજા ગુણોને પણ આ બાજુ સ્વરૂપાકાર પરિણમાવે છે, અને આવું પરિણમન છે તે અનંત ભાવનું છેદક છે. જ્યાં સમ્યક્ત્વ ઉત્પન્ન થયું તે જીવને અનંત ભાવ હોઈ શકે નહીં. અંતરંગ પરિણામોની આવી સ્થિતિ થયા વિના કોઈને કદી સમ્યક દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી, એમ સમજવા યોગ્ય છે. એ નવમો મુદ્દો પૂરો થયો. દસમું લક્ષણ એ છે કે અહીં સ્વરૂપના નિર્ણયને યથાર્થ નિર્ણય કહેવાનું એક સબળ કારણ એ પણ છે કે ઉક્ત યથાર્થ નિર્ણય થતાં દિશા બદલીને પરિણામ સ્વસન્મુખ પ્રવર્તવાનું શરૂ થાય છે. સ્વસન્મુખતાની દિશા શરૂ થઈ રહ્યા એટલે એની યથાર્થતા છે. તેમજ પુરુષાર્થ સહિત ભેદજ્ઞાન કરતા કરતા પુરુષાર્થ વધીને અભેદ અનુભવની પ્રાપ્તિ થાય છે ત્યારે વિકલ્પના કાળે જે પરોક્ષપણે ભાષ્યમાન થયેલ અથવા આંશિક પ્રત્યક્ષપણે ભાષ્યમાન થયેલ તે સ્વરૂપનો જ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. વિકલ્પ કાળે પરોક્ષપણું લીધું છે, અને અહીંયા ઉપયોગ શુદ્ધોપયોગ થયો ત્યારે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. આ લક્ષણ પણ નિર્ણયની યથાર્થતાને સિદ્ધ કરે છે. પછી તો ત્યાં એમ લેવું છે કે જેવો અનુભવમાં આવ્યો એવો જ નિર્ણયમાં સ્વભાવ આવેલો હતો, માટે નિર્ણય યથાર્થ છે એમ પણ અહીંયા નિર્ણયની યથાર્થતા સિદ્ધ થાય છે. એ રીતે હા નિર્ણય થાય પછી અલ્પકાળમાં અનુભવ થાય ને થાય જ. ગેરેન્ટેડ અનુભવ થાય, કોઈનું આયુષ પૂરું થાય તો બીજા ભાવમાં સંસ્કારવશ સત્પુરુષના યોગ વિના પણ થઈ જાય. અહીંયા એક તર્ક છે કે અભેદ જ્ઞાયક સ્વરૂપના અનુભવ કાળે લક્ષણ ભેદ અથવા કોઈ ગુણધર્મ કે પર્યાયનો ભેદ તો અનુભવ થતો નથી, તો પછી નિર્ણયના કાળે લક્ષણનો ભેદ શા માટે અપનાવવો? પહેલેથી જ અભેદતા શા માટે ન લેવી? આવો એક તર્ક સંભવિત છે. લક્ષણનો ભેદ કરતાં ભેદનું ગ્રહણ થાય છે. શું ભેદનું ગ્રહણ અભેદનો અનુભવ કરવા માટે સુસંગત નથી, વિરુદ્ધ જાય છે? આ પ્રશ્ન, આવો તર્ક થાય, આ સંભવિત તર્ક છે અથવા પ્રશ્ન સંભવિત છે, તેનું સમાધાન એ છે કે લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. અર્થાત નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે. તેવી જ વસ્તુ સ્થિતિ છે, નિર્ણયના કાળમાં થોડો પણ જ્ઞાન તે આત્મા એટલો ભેદ ઉપજ્યા વિના રહે નહીં. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય તો પણ એ વસ્તુ સ્થિતિ છે. કારણ કે ઓળખવાની પ્રક્રિયા સર્વત્ર આ રીતે જ થાય છે. દ્રષ્ટાંત તરીકે જેમ હીરાને પરખવા માટે હીરાના ખાસ ચિહ્નોના જ્ઞાન દ્વારા જ હીરાને ઓળખાવીને તેનું મૂલ્ય કરી શકાય છે, પછી તે હીરાને અલંકારમાં પહેરવાના આનંદ ને ભોગવવા કાળે તેના કોઈ લક્ષણનો કે વિશિષ્ટતાનો ભેદ ઉપજતો નથી. આ રીતે આત્માને ઓળખ્યા વિના તેનો ખરો આનંદ પામવા કે ભોગવવા સુધી પહોંચી શકાતો નથી. ઓળખાણ પછી જ અનુભવ થાય છે એમ કહેવું છે. ઓળખાણ વિના એકાગ્રતાની પરિસ્થિતિ આવે નહીં, કેમ કે ઓળખાણ થયા વિના મૂલ્ય ન આવે. મૂલ્ય ન થાય, મૂલ્ય થાય ત્યારે આકર્ષણ ઊભું થાય. આકર્ષણ ઊભું થાય ત્યારે સહજ એકાગ્રતા આવી જાય. પોતાના ચૈતન્ય સ્વરૂપનો વિકલ્પોની ભૂમિકામાં વિકલ્પ દશા સહિતના જ્ઞાન દ્વારા ભેદપૂર્વક અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો. ભેદપૂર્વક પણ અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો. શું? પોતાના ચૈતન્ય સ્વરૂપનો અભેદ સ્વરૂપનો નિર્ણય કર્યો હતો સવિકલ્પ દશામાં. તેમાં વ્યાપકપણે ભાવે થઈને એવા પ્રકારે પ્રવર્તે કે જ્યાં ધ્યાતા ધ્યેયપણાનો ભેદ પણ રહે નહીં, એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. એ વાત પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધી છે. અને ત્યાં એમણે નયચક્ર ગ્રંથનો આધાર આપ્યો છે 266 ગાથાનો, કે તત્વના અન્વેષણ કાળે, અન્વેષણ કાળે એટલે ખોજ કાળે, ઓળખાણ કાળે શુદ્ધાત્માને યુક્તિ માર્ગ દ્વારા સમજવામાં આવે છે. જ્ઞાન તે આત્મા એવો ભેદ પાડીને સમજવામાં આવે છે ગુણ ગુણીનો ભેદ. પછી આરાધન કાળે તો ભેદની ત્યાં આવશ્યકતા નહીં હોવાથી આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે, અને જ્યાં પ્રત્યક્ષ હોય ત્યાં પછી કોઈ ગુણ ભેદ કે લક્ષણ ભેદ ઉપજવાનો પ્રત્યક્ષનો સવાલ રહેતો નથી. આ રીતે ઓળખવાની રીત અને આરાધનની વિધિમાં ફેર હોવા છતાં પણ આરાધનના કાળે ભેદનો અવલંબન નથી. જો કે પ્રથમથી જ ભેદો દ્વારા સમજણના કાળે જ અભેદ સ્વરૂપ લક્ષણમાં, અભેદ સ્વરૂપ લક્ષણ લક્ષમાં લેવાનો પ્રયાસ હોવાથી શરૂઆતથી જ ભેદ ઉપર વજન હતું નથી. ભલે ભેદથી સમજાવે પણ એ વખતે લક્ષ અભેદ ઉપર છે અથવા સમજણ અભેદની કરવાની છે. સવિકલ્પ ભેદવાળી દશામાં ભેદ પડવો અનિવાર્ય હોવા છતાં તેની ગૌણતા યથાર્થ કાર્ય પદ્ધતિમાં થઈ જતી હોવાથી ત્યાં પ્રથમથી જ ભેદને ખરેખર અપનાવ્યો નથી. ભેદપૂર્વક આગળ વધવા છતાં ભેદને અપનાવ્યો નથી એટલે ભેદને પહેલેથી જ ગૌણ કરેલો છે. પરંતુ વિકલ્પ નો તેવો ત્યાં સ્વકાળ છે. તેનું માત્ર જ્ઞાન રહે છે જ્ઞાનીને પૂર્વ ભૂમિકાનું જ્ઞાન રહી જાય છે. આમ ભેદનું અપનાવવું કે ભેદનું ગ્રહણ થતું નથી અને તે અભેદ અનુભવ થવા માટે સુસંગત છે. નહીંતર એમ કે ભેદ પહેલા ભેદથી ઉપડ્યો માટે એ તો એની સાથે મેળ ક્યાં ખાય છે? શું પછી ઓછી ચર્ચા લીધી છે કે જ્ઞાન સિવાય બીજા ગુણો થી કેમ અનુભવમાં આવતો નથી. એમાં ગુરુદેવશ્રી નું 708 નંબર નું વચનામૃત લીધું છે અહીંયા 71 માં પાને, કે આત્માનું વેદન કેમ થાય. વેદન એટલે અનુભવ, કે કઈ નિમિત્ત અને રાગ ના રુચિ થી થાય નહીં, પણ ચેતન ની ચેતનતા છે તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે, તે પરથી તો નહીં પણ જ્ઞાન સિવાય બીજા ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતનતા જાણવામાં, ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય થયો, આત્માથી આત્માનો નિર્ણય થયો, કહ્યું તો 144 ના પ્રવચનમાં. અહીંયા ચેતન સત્તા વડે ચેતનનો નિર્ણય થયો, જાણવા દેખવાવાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો, ત્યારે ચેતન સત્તાનો અનુભવમાં ખરો નિર્ણય અનુભવ વખતે થઈ ગયો. બસ મુખ્ય વિષય તો ત્યાં પૂરો થઈ જાય છે, સ્વરૂપ નિશ્ચયનો વિષય છે એ ત્યાં પૂરો થઈ જાય છે. પછી તો નિયમ સારનો જે વિષય છે, પારિણામિક ભાવ લક્ષણ ત્યાં કયો છે, અને જ્ઞાન લક્ષણ નથી કયો, પણ ત્યાં તો ભાવનાનો વિષય છે, ઓળખવાનો વિષય છે. પછી લક્ષણની ચર્ચા ઉપરનો થોડું વિવેચન છે. પંચોતેર માં પાને નીચેનો પેરેગ્રાફ, આ વિષયમાં તાત્પર્ય રૂપે વિચારવા યોગ્ય ખાસ વાત એ છે કે સમ્યક દર્શન પહેલા સ્વવિકલ્પ દશામાં જે યથાર્થ નિર્ણય થાય છે તેમાં એવું શું છે, એ નિર્ણયમાં એવું સત્વ શું છે કે જેને લીધે પરિણમન આગળ વધતું મોક્ષ માર્ગમાં પરિણામ પામે છે અથવા સમ્યક્ત્વમાં પરિણમી જાય છે, એવું શું છે એ નિર્ણયમાં, એ તાત્પર્ય રૂપે થોડી વાત લીધી છે. ઉત્તર: સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને યથાર્થ નિર્ણયથી સ્વરૂપનું લક્ષ્ય બંધાતા તે જીવનું પરિણમન સમ્યક સન્મુખ થાય છે. ત્યાં પરિણામ પરિણમનમાં એકલો વિકલ્પ નથી, પરંતુ વિકલ્પની સાથે એક એવો ભાવ છે કે જે આગળ વધીને પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. આ ભાવ કયો, કે આ ભાવમાં જ્ઞાન બળ છે, સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ અને પુરુષાર્થનો અસાધારણ ઉપાડ સ્વરૂપના મહિમાને લીધે વર્તે છે કે જેમાં મિથ્યાત્વનો રસ ગળી જાય છે. આ વિષયમાં પૂજ્યબેન શ્રીનું 404 નંબરનું વચનામૃત છે, એનો આધાર લીધો છે કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભૈરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય, તેમ ઊંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે અને કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય છે. એટલે નિર્ણયમાં જે મુખ્ય વાત છે એ સ્વરૂપ લક્ષ છે, સ્વરૂપ સન્મુખતા છે અને જ્ઞાન બળ છે, અનન્ય રુચિ છે અને પુરુષાર્થનો ઉપાડ છે. આ બધા આનુષંગિક પરિણામો એવા છે કે સમ્યક્ત્વમાં જીવને પરિણામ આવી નાખે છે. આ બધા પરિણામ સમ્યક્ત્વના પ્રયોજક પરિણામો છે. સ્વરૂપ નિશ્ચયના વિષયમાં થોડું વિસ્તારથી લીધું. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે મૂળ ટીકામાં આવે સમયસાર પરમાગમ
144મી
ગાથા અને પેરેગ્રાફ પહેલો છે એની બીજી લીટી છે. આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને લાવીને શબ્દ આયા છે, પણ સહજપણે તે મર્યાદામાં આવી જાય છે એમ લેવું. એટલે આત્માની અભિમુખ થાય છે મર્યાદા, એટલે સન્મુખ થાય છે મતિ જ્ઞાનના સ્વરૂપને, એટલે મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરવામાં આવે છે અથવા ત્યાં મતિ જ્ઞાન આત્મસન્મુખ થાય છે. પહેલો વહેલો મતિ જ્ઞાનમાં આત્મા જણાય છે, મૂળ સ્વરૂપ છે આત્માનું, પરમાત્મા સ્વરૂપ છે એ પરમાત્મા સ્વરૂપ મતિ જ્ઞાનમાં પહેલો જણાય છે. પછી શ્રુત જ્ઞાનનો વારો આવે છે મતિપૂર્વક, અને નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો, શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પો, નય વિકલ્પો શું દ્રવ્યાર્થિક ને એને પર્યાર્થિક નહીંથી જે વિચારો ચાલે છે એ આગમ અનુકૂળ એ વિકલ્પો શું કરે છે કે એ વિકલ્પો વડે આકુલતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિ છે. એ વિકલ્પોમાં પણ જીવને આકુલતા થાય છે. આત્માના વિકલ્પોમાં આકુલતા થતી હશે, મનની શાંતિ ન થાય. એ મનની શાંતિ છે એ આત્માની શાંતિ નથી, એટલે મનની શાંતિ પણ એક પ્રકારની આકુળતા છે. જગતમાં મનની શાંતિને લોકો શાંતિ કહે છે લૌકિક દ્રષ્ટિએ, અને ધર્મના ક્ષેત્રમાં પણ ધાર્મિક કાર્યો કરતા મનની શાંતિ થાય. આ ધ્યાનની શિબિર વગેરે ચાલે છે ને, યોગ ને ધ્યાન ને, એમાં પણ મનની શાંતિ થાય ત્યારે એને શાંતિ માને છે. અહીંયા એને આકુલતા ઉત્પન્ન કરનારા વિકલ્પો કહેવામાં આવ્યા છે. હા, એ સ્થૂળ વિકલ્પમાં લીધું છે, પણ સ્થૂળ વિકલ્પમાં સૂક્ષ્મ વિકલ્પમાં પણ આકુલતા તો છે જ. એને પણ મર્યાદામાં લાવીને, એટલે એને પણ આત્મસન્મુખ, શુદ્ધ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો. મર્યાદામાં લાવવાનો અર્થ આત્મસન્મુખ કરવો, સ્વસન્મુખ કરવો. જ્ઞાન સ્વરૂપ સન્મુખ થાય છે, જ્ઞાન સ્વભાવ સન્મુખ થાય છે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બંને. જ્યારે સ્વરૂપ સન્મુખ થાય છે ત્યારે સ્વરૂપ તો નિર્વિકલ્પ છે, એટલે અહીંયા જે વિકલ્પ ચાલતો હતો એ અત્યંત વિકલ્પ રહિત થઈને, અત્યંત વિકલ્પ રહિત થાય છે એટલે સૂક્ષ્મ વિકલ્પ પણ રહેતો નથી, એકદમ નિર્વિકલ્પ દશા થાય છે. જેવો નિર્વિકલ્પ સ્વભાવ છે તદાકાર બિલકુલ પરિણામ સ્વરૂપ આશ્રિત થઈને, સ્વરૂપને અવલંબીને નિર્વિકલ્પ થાય છે. અત્યંત શબ્દ એમ કહે છે કે જરાય વિકલ્પ રહેતો નથી, સૂક્ષ્મ વિકલ્પ પણ નથી રહેતો. સમાધિ દશા, સ્વાનુભવની સમાધિ દશા કેવી હોય એ વચનાતીત દશા હોવા છતાં, મનાતીત દશા હોવા છતાં કથનચિત વચન ગોચર છે એટલું અહીંયા કહેવામાં આવ્યું છે. અત્યંત વિકલ્પ રહિત થઈને એ નાસ્તિથી કીધું, અસ્થિથી કહે છે કે તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા આત્મરસ ત્યાં ઘણો વિધો છે. પછી જ્ઞાની સ્વવિકલ્પ દશામાં આવે છે, એનું કારણ એ છે એ વખતે પરિણતિ ચાલે છે, સ્વવિકલ્પ દશામાં પણ પરિણતિ ચાલે છે. એનું શું કારણ કે નિજ રસથી પ્રગટ થયેલો અનુભવ છે, આત્મરસ છે એ અત્યંત માત્રામાં અસાધારણપણે આત્મરસ પ્રગટ થઈને અનુભવ થાય છે. અનુભવમાં રસ અસાધારણ હોય તો જ રસ પ્રગટ થાય, નહીતર રસ પ્રગટ થાય નહીં. નહીતર અનુભવ વધારથી નથી આવતો. ઘણો આત્મરસ ઘૂંટાઈ 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 ને ધૂન ચાલી છે ને, અત્યંત વધી જાય, ચરમ સીમાએ પહોંચે, ત્યારે વિકલ્પ બંધ થાય અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય. નિજ રસ કહો, આત્મરસ કહો, ચૈતન્ય રસ કહો કે અમૃત રસ કહો, એવો અત્યંત તત્કાળ નિજ રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત કેવો છે આત્મા? આદિ મધ્ય અંત ને રહે છે, એની આદિ નથી, એનો અંત નથી. પછી મધ્ય ક્યાંથી કાઢવું? બે છેડા હોય તો વચ્ચેની દશા કઢાય, વચ્ચેની દશા કોઈ નીકળતી નથી. અનાકુળ કેવળ એક નિરાકુળ આત્મ સ્વભાવ છે, શાંત આત્મ સ્વભાવ છે. કેટલો શાંત છે? અનંત શાંતિ જેમાં ભરે છે. પર શાંતિ અનંત સુધામય જે એવું પદ છે, પ્રણમો પદ તે વરત, એ પદની વાત ચાલે છે. એવો અનાકુળ કેવળ એક, માત્ર એક અભેદ અખંડ પરમાત્મા રૂપ સમયસાર ને, પોતાનું પરમ સ્વરૂપ છે એ પરમ આત્મા, એની સંધિ કરીને પરમાત્મા એને કહ્યો છે. પરમાત્મા રૂપ સમયસાર ને આદિ મધ્ય અંતર આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય, એટલે ભિન્ન પડી ગયો આખા વિશ્વથી, એ જગતથી ભિન્ન પડી ગયો. એવી રીતે અખંડ પ્રતિભા સમયે અહીંયા પ્રત્યક્ષતા લીધી છે. અનંતી પ્રત્યક્ષતા જે આત્મામાં સ્વરૂપે કરીને અનંત પ્રત્યક્ષતાનું તેજ છે, નૂરનું પૂર છે, ચૈતન્યના તેજનું પૂર છે. એવો અખંડ પ્રતિભા સમય જેને જેને ખંડિત કરી શકાતો નથી, જેને નય વિકલ્પો દ્વારા અથવા તો બીજા કોઈ પણ કુતર્કો દ્વારા જેને ખંડિત કરી શકાતો નથી, વાદ વિવાદથી પણ જેને ખંડિત કરી શકાતો નથી. એ લીધું છે 49 ગાથામાં. શું ભેદ જ્ઞાનીઓને જેને સોંપી દીધું છે એ લીધું ને, સર્વસ્વ સોંપી દીધું છે એમ લીધું છે. 102 કેવો છે ચેતના ગુણ? પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી જીવ ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓ એટલે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાનો નાશ કરનાર છે, કોઈ તર્ક કુતર્ક વિતર્ક એમાં કામ આવે એવું નથી, અને જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. આવો પરમાર્થ સ્વરૂપ જીવ છે જેનો પ્રકાશ નિર્મળ છે, એવું આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કિરણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. કેટલા ભાવ આવ્યા છે આચાર્ય મહારાજને. અને એ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન કેવો છે? અનંત વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો નિવિડ પુંજ છે. એવો જે પરમાત્મા, પરમાત્મા એટલે એવો સમયસાર, એ રૂપ જે સમયસાર, એને જ્યારે આત્મા સ્વસ્વરૂપે પોતા રૂપે અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. બારમા ગુણ સ્થાન ની વાત છે. સમયસાર થયો એ વખતે એને સમયસાર એવું નામ આપ્યું છું. નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમય નો સાર છે. સર્વ નરે પક્ષ રહી તો ભણી તો સમયસાર, મૂળ ગાથામાં એ વાત છે. સર્વ નય પક્ષ રહી થાય છે તે સમયસાર છે. નર્મ નય પક્ષ છે એ પહેલા ગુણ સ્થાનમાં છે, અને નય પક્ષ રહી થાય તે ચોથા ગુણ સ્થાનમાં છે. નય ની ખબર નહીં, નય પક્ષ ની ખબર નહીં, કલ્પના કરે કે આ બારમા ગુણ સ્થાન ની વાત છે એમ છે. તેથી સમય સારો જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, ચોખ્ખું લખ્યું છે. સમન દર્શન નાણમ એસો લહદી, એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એને કહેવું. મૂળ ગાથામાં એ વાત છે. બારમું ગુણ સ્થાન યથાખ્યાત ચારિત્ર કહેવું એમ નથી લીધું, એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવું. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ક્યારે પ્રગટે? ચોથા ગુણ સ્થાને પ્રગટે છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. ચોખ્ખી વાત તો મૂળ ગાથામાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ને છે. આ તો આ લોકો લઈ જાય છે બારમા ગુણ સ્થાને, કેમ કે એ પહેલા તો નિર્વિકલ્પ દશા ને સ્વીકાર કરવો પડે. નિર્વિકલ્પ દશા એ પહેલા હોય તો મુશ્કેલી ઊભી થાય. ભાવાર્થ, આત્માને પહેલા આગમ જ્ઞાન થી સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને વિજયચંદજી એ વાતને લીધી છે કે આત્માને પહેલા આગમ જ્ઞાન થી એટલે જ્ઞાનીની વાણી પૂર્વક જ્ઞાન સ્વરૂપે હું છું એમ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાન ને જ્ઞાન માત્ર માં જ મેળવી દઈને. જુઓ એ બધી બહુ સારી ભાષા લીધી છે. જે મતિ જ્ઞાન ની પર્યાય છે એને જ્ઞાન માત્ર તરીકે અનુભવ કરી લેવો, મતિ જ્ઞાન ના ક્ષોભસમિક ભેદ રૂપે અનુભવ ન કરવો. જો સારી ભાષા લીધી છે, સાદી ભાષામાં ચોખ્ખું કર્યું છે. એ નિર્ણય થયો પછી જે મતિ ઇન્દ્રિય જ્ઞાન છે, મતિ જ્ઞાન ઇન્દ્રિય રૂપ છે, એને જ્ઞાન માત્ર માં લઈ લેવું, સામાન્ય જ્ઞાન માત્ર લઈ લેવું, એમાં મેળવી દેવું. શુદ્ધ જ્ઞાન રૂપે નયોના વિકલ્પ મટાડીને શુદ્ધ જ્ઞાન ને પણ નિર્વિકલ્પ કરીને સ્વરૂપના આશ્રયે, નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નયોના વિકલ્પને છોડી દઈને અથવા નયોના વિકલ્પથી વિરામ પામીને એ આકુલતાથી છૂટીને, એમ કહેવું છે, એ આકુલતાથી પણ જેની ખસવાની તૈયારી છે, નય સંબંધી આત્માના વિકલ્પોથી ખસવા માટે જે તૈયાર થયો છે એને નિર્વિકલ્પ અનુભવ થશે, બીજાને નિર્વિકલ્પ અનુભવ ન થાય. હજી જેને વિકલ્પમાં ગમે છે, વિકલ્પ સારા છે, વિકલ્પ આવો સરસ, આત્માના બહુ સારા વિચારો મને આવે છે, એ નિર્વિકલ્પ અનુભવમાં આવતો નથી. એવા વિકલ્પોને મટાડીને શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, એક અખંડ પ્રતિભાસનો એટલે તેજના પુંજનો તન્મય થઈને અનુભવ કરવો, વ્યાપક ભાવે અનુભવ કરવો અને વેદ્ય વેદક ભાવે અનુભવ કરવો, વ્યાપીને પ્રસરીને પણ અનુભવ કરવો અને વેદ્ય વેદક પણ અભેદ થઈને અનુભવ કરવો, તેજ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. એ પહેલા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ગમે તેવું જ્ઞાન હોય તો પણ એને એ નામ મળતું નથી, અથવા એને એમ કહી શકાય નહીં કે આ સમ્યક દર્શન છે અથવા સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નથી, ગમે એવું શાસ્ત્ર જ્ઞાન હોય, ગમે એવી માન્યતા શાસ્ત્ર અનુસાર ચોખ્ખી પોતાને લાગતી હોય તો પણ એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહી શકાય નહીં. નિર્વિકલ્પ અનુભવ થવો જોઈએ, એમાં નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો અનુભવ આવવો જોઈએ, અપૂર્વ આનંદનો અનુભવ આવ્યા વિના એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ પામતું નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. અધ્યાત્મના પ્રકરણમાં અનુભવ જ્ઞાન તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, એને જ સમયસાર કહેવામાં આવે છે. હવે આ અર્થનું કળશ કાવ્ય કહે છે, ત્રણ નંબર નો કળશ છે એમાં એ વાત લીધી છે કે આ ગાથા ઉપર નો જ કળશ છે, શું આ જ અર્થ નું કળશ રૂપ કાવ્ય કહે છે. આક્રમણ વિકલ્પ જાલમ અચલમ પક્ષૈ નયા નામ વિના સારો યહ સમયસ્ય ભાતે નિવૃતૈ હૈ આસ્વાદ્યમાન સ્વયં દીનાન એક રસઃ શ્રેષ ભગવાન પુણ્ય પુરાણ પુમાન જ્ઞાનમ દર્શનમ અપેયમ કિમ અથવા યત્કિંચન એકોપ્યયમ. શ્લોકાર્થ: નયોના પક્ષો રહિત અચળ નિર્વિકલ્પ ભાવને પામતો જે સમયનો સાર પ્રકાશે છે તે આ સમય સાર શુદ્ધાત્મા કે જે નિભ્રત એટલે નિશ્ચળ આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. આવેદ્ય વેદક ભાવ લીધો. ટીકા ઉપરાંત કળશ પણ ટીકા જ છે ને, કળશ ટીકાનો જ એક અંશ છે. એમાં વેદ્ય આસ્વાદ્યમાન સ્વયં જે નિશ્ચળ આત્મલીન પુરુષો છે, જે આત્માની અત્યંત રૂચિને લઈને આત્મામાં લીન થઈ ગયા છે, એ નય પક્ષથી રહિત થાય છે, નયના વિકલ્પોથી રહિત થઈ અચળ નિર્વિકલ્પ ભાવને પામે છે. શું? દ્રવ્ય તો અચળ નિર્વિકલ્પતા, પણ ભાવમાં પણ અચળ નિર્વિકલ્પ ભાવને પામે છે. સ્થિર નિત્ય સ્થિર એવા સ્વરૂપના આશ્રયે ઉપયોગ પણ એકવાર આત્મામાં થંભી જાય છે, વિભાવેથી થંભીને અટકીને આત્મામાં થંભી ગયો. હવે એ વિભાવમાં અટકતો તો એ આત્મામાં સ્થંભી થયો, એ અચળ નિર્વિકલ્પ ભાવને પામતો એ એટલા માટે અચળ લીધો કે સાતમી નારકીની વેદના પણ એને ચલાયમાન કરી શકતી નથી. અહીંયા તો મારા કાઢે છે જીવ, શું કરીએ, હજી આટલી ઉપાધિ છે, હજી આટલા કામ બાકી છે, હજી આટલું આટલું કરવાનું છે, તબિયત સરખી રહેતી નથી, શું કાંઈ ને કાંઈ. નાની ઉંમર હોય તો ઉપાધિ જાજી હોય ને, મોટી ઉંમરમાં શરીર સરખું ચાલે નહીં, કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ જીવ અટકીને ઊભો છે. સાતમી નારકીમાં પણ એ વેદનાને છોડીને જે સ્વરૂપનો અનુભવ કરે છે, નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે છે, વેદનાનો અનુભવ નથી કરતો પણ આનંદનો અનુભવ કરે છે, એ ભાવ કેટલો અચળ હશે, એની અચળતાની શક્તિ કેટલી કે વેદના પણ એને ચલાયમાન કરી શકે. એવા અચળ નિર્વિકલ્પ ભાવને પામતો જે સમયનો સાર પ્રકાશે છે, જે આત્મા પોતે પ્રકાશમાન થાય છે, સ્વાનુભૂત્યા પ્રકાશતે, સ્વાનુભૂતિથી જે પ્રગટ થાય છે, પ્રકાશમાન થાય છે, તે આ સમયસાર શુદ્ધાત્મા નિભ્રત પુરુષો વડે આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. આત્માની લીનતા વિના એનો સ્વાદ આવે એવું નથી, સ્વરૂપમાં લીનતા થાય ત્યારે એનો સ્વાદ આવે. સ્વરૂપમાં લીનતા ન હોય ત્યારે શું હોય કે બહારમાં ચંચલતાથી પરિણામમાં બહાર જતા હોય મન અને ઇન્દ્રિય દ્વારા, એમાં અનુભવનો સ્વાદ આવે ને. જે સ્વરૂપલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે, પોતાની મેળે અનુભવવામાં આવે છે, તે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે. વિજ્ઞાન એક રસ ભગવાન, એ આત્મા જે અનુભવમાં આવ્યો એ કેવો છે કે જેમાં અનંત જ્ઞાન ભરેલું છે, બેસુમાર જ્ઞાન જેમાં ભરેલું છે, અને એ જ એનો એક રસ છે, જ્ઞાન જ એનો એક રસ છે. ગુરુદેવ તો બહુ ભાવ વિભોર થઈને વાત કરતા, જ્ઞાન અને આનંદના રસનો કંદ છે, કંદ કહેતા હતા. જ્ઞાન રસ જ્ઞાન ની કાતરી છે એમ કેતા, ઠીક શેરડી માં કાતરી માં રસ હોય ને, બે બાજુ ની ગાંઠ કાઢી નાખે તો વચ્ચે રસનો રસ ની કાતરી હોય, એમ આત્મા જ્ઞાન રસ ની કાતરી છે એમ કે પોતાને રસ આવે છે ને એટલે. અને કંદ છે એટલે એમાંથી જેમ ગાંઠ માંથી અંકુર ફૂટા જ કરે, એમ આનંદ રસ નો કંદ છે, જ્ઞાન રસ નો કંદ છે, એમાં સમ્ય જ્ઞાન આત્મ જ્ઞાન અને આત્માના આનંદ ની પર્યાયો એમાંથી પ્રગટા જ કરે છે. એવો ભગવાન છે, એવો પોતે આત્મા પોતે જ ભગવાન સ્વરૂપ છે, પવિત્ર પુરાણ પુરુષ છે, કૃપાળુ દેવ એમ કે છે. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ કેવા છે આત્મા, એક આત્મ ભાવના ભાવી છે એમણે, 833 માં ભાવી છે પત્રાંક 833 છે. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ એટલે પરમ પવિત્ર છે, ક્યારે પણ એ મલિન થયો નથી. પણ નિબોધમાં આનંદ કાળ રહ્યો ત્યારે તો કે અંદર નું જે ભગવાન સ્વરૂપ છે એ મલિન થયું નથી, નક્કોર એ નક્કોર કોરે કોરું નક્કોર છે. એવો આ પવિત્ર પુરાણ પુરુષ છે, અનાદિનો પુરાણ એટલે પુરાણો જૂનો અનાદિનો પવિત્ર પુરુષ છે. જ્ઞાન કહો કે દર્શન કહો, શું જ્ઞાન કહો કે દર્શન કહો, ત્યાં સમય સારા છે. હવે અહીંયા ભેદ કઈ નહીં, ગુણ ગુણીના પર્યાયના ગુણ પર્યાયના ભેદ લેવા નથી, અધ્યાત્મના પ્રકરણમાં ગુણ પર્યાયના ભેદ નથી, ઠીક. આગમના પ્રકરણમાં ગુણ પર્યાયના ભેદ છે આત્માના, અધ્યાત્મના પ્રકરણમાં નથી. એને જ્ઞાન કહો, એને દર્શન કહો, એને આત્મા કહો. શ્રુત જ્ઞાન તે જ આત્મા છે, 15મી ગાથામાં કીધું કે નહીં. શ્રુત જ્ઞાન તો પર્યાય છે પાંચ જ્ઞાન માંથી એક જ્ઞાન ને, તો એ વાત અહીંયા નથી. શ્રુત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણી, શ્રુત જ્ઞાનાવરણી, શુદ્ધ જ્ઞાનાવરણી ના ક્ષયોક્ષમ થી ઉપજેલું જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન, તો કઈ આગમ ની વાત છે. પરમાણુ ની વાત અહીંયા નથી, અહીંયા આત્મા ની વાત છે. અહીંયા તો એને આત્મા કહેવામાં આવે છે. આત્મભાવે જ્ઞાન હો કે આત્મભાવે દર્શન હો, આત્મભાવે ચારિત્ર હો કે આત્મભાવે પુરુષાર્થ હો, એ બધું આત્મા જ છે એમ કે છે. પછી એને જ્ઞાન દર્શન ચારિત્ર પુરુષાર્થ કઈ જોવાનું રહેતું નથી, એ બધું આત્મા જ છે. આત્મા કારે થયેલા ભાવો બધા આત્મા જ છે એમ લેવું છે. એમ કહેવામાં આત્મરસ છે, એમ કેવું એમાં આત્મરસ છે. એ આપણે દાખલો લીધો ને, 50 લાખ ના હીરા નો હાર પહેર્યો હોય ત્યારે એ હીરો ખરીદતી વખતે જેટલા વિકલ્પ કર્યા હોય એ વિકલ્પ પહેરતી વખતે કરે તો શું થાય, એનો આનંદ ગુમાવવો પડે, પહેરાનો આનંદ ગુમાવવો પડે. મીઠાઈમાં 56 જાતના તેજાના ને મસાલા નાખ્યા હોય, કેસર ને એ બધું, એ ખાતી વખતે જો વિચાર કરે તો એનો સ્વાદ ન આવે, સ્વાદમાં ભંગ પડે, શું થાય. સ્વાદ લેવો કે કેસર ને ઘી ને યાદ કરવું કે આમાં ઘી કેટલું નાખ્યું છે અને કેસર કેટલું નાખ્યું છે એ યાદ કરવું, બે કામ એક સાથે થાય નહીં. જ્ઞાનમાં પણ બે જ્ઞાનની પર્યાય છે, જાણવું અને વેદવું એ જ્ઞાનની પર્યાય છે. એમાં શું શું છે, કેવું કેવું છે એ જાણવું, એમાં ભેદ પડે છે અને અનુભવમાં ભેદ પડતો નથી. અભેદમાં આનંદ નું વેદન છે, સુખ નું વેદન છે, ભેદમાં નથી, વિકલ્પ છે એમાં તો. એટલે એમ કીધું કે વિજ્ઞાન જેનો એક રસ છે એવો ભગવાન છે, એક રસ લેવો છે, અભેદ એક રસ લેવો છે. એને જ્ઞાન કહો, દર્શન કહો, તે બધું એક જ છે. અથવા વધારે શું કહીએ, અથવા કેમ કેમ અથવા, યત કિંચન અપી અયમ એક, જે કાંઈ છે તે આ એક જ છે, ગમે તે નામથી કયો. પછી અનુભવમાં અનુભવીને કાંઈ શબ્દ ભેદ નથી, એને શબ્દ ભેદ નથી ને અર્થ ભેદ નથી. કાલ પ્રશ્ન ચાલ્યો હતો ને, ચેતના ને શું કેવું, જ્ઞાન ને ચેતનામાં શું ફેર છે, એ તો જ્યાં સમજવાનો વિષય છે ત્યાં પ્રકરણ અનુસાર જે અર્થ થતો હોય તે કરવો. અનુભવમાં તો જ્ઞાન કહો, ચેતના કહો, દર્શન કહો, આત્મા કહો, એક વિજ્ઞાન ઘન કહો, જે કહો તે બધું એક જ છે. એને હજારો નામ છે, એના ગુણ કેટલા છે? અનંત ગુણ છે. એમાંથી વક્તવ્ય છે એવા હજારો નામ હોઈ શકે. એ બધું એક જ છે, ગમે એ નામથી કહેવાય, બધું એક જ છે. માત્ર જુદા જુદા નામથી કહેવાય છે, પણ નામ ભેદ થી અમારે વિકલ્પ ઉત્પન્ન કરીને અનુભવમાં ભંગ પાડવો નથી એમ કે છે. શું કે છે? જે કઈ છે તે આ એક જ છે એમ કરીને પોટલું વાળી દીધું. શું? કે અમારે અમારા અનુભવના આનંદમાં ક્યાંય ભેદ પાડીને ભંગ પાડવો નથી, ગમે તે નામથી કહેવાય નહીં, અમારે એનો કોઈ ઝઘડો નથી. તમે આત્માને આમ કેમ કીધો એ વાત અહીંયા નથી. પછી એનું કોઈ પણ વિશેષણથી આખો આત્મા જ જણાય છે. જે પ્રેક્ટિકલ જ્ઞાન છે અથવા વ્યવહારુ જ્ઞાન છે એમાં એમ જ છે. સોનું આ સોનું છે એમ કે હાથમાં લગડી લઈને એમ કે આ સોનું છે એમ કે એટલે એની પીળાશ ને એનો બજાર ભાવ ને એનો વિચાર કરવો પડતો છે. એક સોનું એવું નામમાં આખા સોનાનો ખ્યાલ આવી ગયો, અખંડ સોનું જાણવામાં આવ્યું. એમ ગુરુદેવ પ્રવચન જયારે શરૂ કરે ત્યારે પહેલો શબ્દ એમ કે આ આત્મા, પછી અટકી જાય થોડીક વાર. શું કે? પહેલી એવી રીતે શરૂ કે આ આત્મા એટલે પોતે આત્મરસમાં આવીને આત્માનું અનુસંધાન કરીને. શું? આત્મરસમાં આવીને આત્માનું અનુસંધાન કરીને આત્મા એમ કે છે. આખો આત્મા ખડો થઈ જાય પોતાના જ્ઞાનમાં, આખો આત્મા ખડો થઈ જાય. એક શબ્દ છે આત્મરસમાં કલમ બોળી બોળી ને લખાણ્યા છે સમયસર ગુરુદેવ એમ કહેતા. જંગલમાં આચાર્ય દેવો એ આ સમયસાર લખ્યું છે, એ આત્માના અનુભવમાં કલમ બોળી બોળી ને લખ્યું છે. એટલા માટે એમ કહ્યું કે એમને ક્ષણ ક્ષણમાં આત્મા અનુભવ ચાલતો હતો. છઠ્ઠા ગુણ સ્થાને પણ પરિણતિ તો આત્માની ખરી જ. પછી સમયસાર ને ટીકા કરતા અમૃતચંદ્ર આચાર્ય મહારાજે શું કહ્યું કે મારી પરિણતિની વિશુદ્ધતા થાવ. પણ જયારે ટીકા કરશો ત્યારે તો ઘણા વિકલ્પ થશે. આવડું મોટું પુસ્તક નું વોલ્યુમ થયું, એટલા વિકલ્પ થયા તો કઈ વિકલ્પ નથી ગણા. અમે વિકલ્પ ને ગણતા નથી. તારી બુદ્ધિ તારી દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે એટલે તને વિકલ્પ દેખાય છે. અમને તો આ પૂર્વાચાર્યના સૂત્રોના ની ટીકા કરતા આત્મરસ ઘૂંટાવાનો છે. અનુભવમાં રહીને અનુભવમાં આવીને અનુભવ સહિત આત્મરસમાં કલમ બોળી બોળીને આ બધું લખ્યું છે એટલે અમને વિકલ્પનો ઉપરનો દ્રષ્ટિ નથી, વિકલ્પનું જોર નથી, વિકલ્પ ઉપર મારું લક્ષ પણ નથી. એવી રીતે અહીંયા જે કળશ લીધો છે એમાં પણ સ્વરૂપના અભેદ અનુભવનો રણકાર છે. શું? સ્વરૂપનો અભેદ અનુભવ કેવો થાય છે અને એ અનુભવથી પોતાના આનંદમાં મસ્ત છે એને શબ્દભેદ ને વચન ભેદ સાથે કાંઈ લેવા દેવા નથી. શબ્દભેદ ને વચન ભેદથી વાદ વિવાદમાં કોણ ઉતરે છે કે જેને આત્મરસ નથી તે. આત્મરસ વાળાને કાંઈ એ વાતને પંચાત છે નહીં, કે પંચાત જવા દો. હવે મૂળ વિષય છે એના અનુભવ રસમાં આવો, કરવા જેવું એ એક છે અને રહેવા જેવું એ અનુભવ રસમાં રહેવા જેવું છે, બાકી કાંઈ કરવા જેવું નથી. પછીના કળશો જે છે એ આ અધિકારના છેલ્લા કળશો છે. કળશો બધા લઈ લઈએ. હા, સાત કળશ રીતા છે. એટલી ટીકા 144 ગાથાની ટીકા કરતા કરકર્યા પછી પોતે આત્મરસમાં વિશેષપણે આવ્યા છે. આત્મરસમાં ગદ્યમાંથી પણ ટીકામાં પદ્યમાં આવે છે, અને એમાં પણ જે કવિ હૃદય હોય છે તેને રસ વધી જાય એ વિષય નો, ત્યારે એ ગદ્ય માંથી પદ્ય માં આવી જાય છે. ગુરુદેવ આવી જતા હતા ક્યારેક, ખબર છે, એ ગદ્ય ને ગાવા માંડે પદ્ય માં, શું ગદ્ય ને પણ પદ્ય ને ગાવા માંડતા હતા ઘણી વાર, એ રસ વધી જાય છે પછી એનો. હા, અને આ તો જે વ્યાખ્યાનો હોય એને 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 પછી પદ્ય માં બોલતા હતા, શું એ રસ નો વિષય છે. આચાર્ય મહારાજે આ એક ગાથા ઉપર 7 શ્લોક ની રચના કરી છે, અથવા ટીકા કરતા કરતા એ ટીકાના એનું નામ કળશ આપ્યું છે, એટલા માટે શું મંદિર ઉપર કળશ ચડાવતા એની મંદિરની શોભા વધે છે, એમાં કળશ થી ટીકાની શોભા વધી છે. રાજમલજી એના ઉપર ટીકા કરી, બનારસીદાસજી એના ઉપર સમયસાર નાટક નામનો ગ્રંથ રચ્યો, એટલું કળશની અંદર એટલું ભર્યું છે કે એના જુદા ગ્રંથો થયા પાછા, કળશ ટીકા જુદો ગ્રંથ થયો, નાટક સમયસાર જુદો ગ્રંથ
થયો,
એટલા ભાવ એ કળશની અંદર ભર્યા છે. ઘણી વાતો આવે છે, આખા સમયસારના ટીકા ઉપરના 246 કળશ છે, અને પરિશિષ્ટ થઈને કુલ 278 કળશ છે. શું કહે છે કે આત્મા જ્ઞાન થી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવીને મળે છે. શું કહે છે અહીંયા, હવે પૂર્વ ભૂમિકાની થોડી વાત લઈ લીધી કે અનાદિથી આ આત્માનું જ્ઞાન બહારમાં જાતું હતું, જેમ પાણી કોઈ નિર્જન વનમાં ચાલ્યું જાય છે, પછી ઢાળ મળે એટલે વળી પાછું સરોવરમાં પાછું આવે છે કોઈ ઢાળવાળા રસ્તેથી, એમ આ આત્માના પરિણામો બહિર્મુખ થઈને દુઃખી થતો હતો, એવું જ્યારે એને સ્વરૂપ નિશ્ચય કર્યો એટલે એક ઢાળ આવ્યો એના હાથમાં, એનું ઢળણ અને વલણ આત્મા તરફ થયું, અને પછી વેગવંત થઈને જેમ ઢાળમાં પાણી ફોર્સ પકડે છે, જેમ ઢાળ મળે એમ વેગ પકડે, સ્પીડ પકડે, પછી ધીમે ધીમે ચાલતું હોય એકદમ જોરથી, એમ સ્વરૂપ નિશ્ચય થયો ત્યાં આત્માનો સંવેગ એટલો ઉત્પન્ન થયો, આ સંવેગ કહેવાય છે, એને વેગ ઉત્પન્ન થયો, એને સમ્યક વેગ કીધો, સ્વરૂપ તરફનો વેગ છે, એથી આત્મા આત્મામાં આવીને મળે છે, જ્ઞાન આત્મામાં આવીને મળે છે. આત્મા જ્ઞાન થી ચ્યુત થયો હતો, સ્વભાવ થી ચ્યુત થયો હતો, તે પોતાના સ્વરૂપમાં આવીને મળે છે. પરિણામ ચ્યુત થયા તો એમ ન કીધું, આખો આત્મા ચ્યુત થયો હતો, કેમ કે એમાં પોતાનો પૂરો અનુભવ કરતો હતો પર્યાય દ્રષ્ટિએ, એ હવે સ્વરૂપમાં આવી જાય છે, અને સ્વરૂપમાં આવી જાય છે ત્યારે બધા વિકલ્પ શાંત થઈને પોતે વિજ્ઞાન ઘન થઈ જાય છે, પરિણામમાં પણ આત્મા વિજ્ઞાન ઘન થઈ જાય છે.
સુખતા